તારીખ 4/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 50.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ચોથો અધિકાર, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વિશેષ નિરૂપણ આ અધિકારમાં કરે છે. તેમાં મિથ્યા દર્શનનું સ્વરૂપ ચાલે છે. મિથ્યા દર્શનનું સ્વરૂપ વર્ણવતા પદાર્થનું યથાર્થ જાણવું થાય તો શ્રદ્ધા પણ યથાર્થ થાય એ સિદ્ધાંત એમણે સ્થાપિત કર્યો. ત્યારે આશંકા એ કરી કે કેવળ જ્ઞાન વિના તો પદાર્થ યથાર્થ જણાય નહીં બધા, ને આમાં તો તકલીફ છે. જો યથાર્થ જ્ઞાનપૂર્વક યથાર્થ સિદ્ધાંત થતું હોય તો યથાર્થ જ્ઞાન તો કેવી રીતે થાય સંસારી જીવને, એને તો બહુ અલ્પ જ્ઞાન છે. તો કે અહીંયા અલ્પ જ્ઞાન હોવું, પૂરું જ્ઞાન હોવું એ જરૂરી નથી. જેટલું કોઈ જ્ઞાન એની પાસે સંઘિ પંચેન્દ્રિય જીવ પાસે ઉઘાડરૂપ છે એ જ્ઞાનમાં ફક્ત એણે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થોને વહેંચણી કરવામાં એ જ્ઞાનનો પ્રયોગ કરવો જોઈએ. તો એને યથાર્થ સિદ્ધાંત થાય એ વિષય ચાલે છે. અત્યારે ચાલતો વિષય અહીંયા ચાલે છે. તો એમાં નવ તત્વોને યથાર્થ જાણવા એમ કહ્યું. પ્રયોજન ભૂત પદાર્થોમાં કોને લીધા? કે નવ પદાર્થને યથાર્થ જાણવા. નવ પદાર્થને યથાર્થ જાણવા એમ કહ્યું ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો છે. 83માં પાને જે પ્રશ્ન છે ક્યાંથી લેવું છે ને? બે ત્રણ લીટી ચાલી છે, બધું બાકી છે આખું પાનું, કાંઈ વાંધો નહીં. ક્યાંથી? ઉપરથી લઈએ. કે એ રીતે નવે તત્વોનું જે જ્ઞાન છે એ મોક્ષ તત્વને જાણવું પણ આવશ્યક છે. કેમ નવે તત્વોનું જાણવું આવશ્યક છે? કે એમાં કેટલાક તત્વો હેય છે અને કેટલાક તત્વો ઉપાદેય છે. હેયપણું અને ઉપાદેયપણું એ યથાર્થપણે થવું એ સમ્યક જ્ઞાનનો ધર્મ છે. શું? એ સમ્યક જ્ઞાનનો ધર્મ છે. યથાર્થ હે ઉપાદેયપણું વિવેક કરી શકે એ સમ્યક જ્ઞાનનો ધર્મ છે. તો જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે મુમુક્ષુ અવસ્થામાં હે ઉપાદેય તત્વોનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. એ જાણપણારૂપ અને પ્રયોગપણે કરવું જોઈએ. જાણપણું કરવું એનું બાહ્ય સાધન દ્રવશ્રુત અને સત્સંગાદી છે. એનું જાણપણું યોગ્યતા સહિત થાય. જાણપણું એકલું થાય નહીં, યોગ્યતા સહિત થાય. યોગ્યતા એટલે કે ભક્તિ પડતા આ ત્રણ મુદ્દા એમાં લેવા. એટલી યોગ્યતા કેળવાય જાણપણાના કાળમાં તો અંતરંગ સાધન એનો જે પ્રયોગ કરવો એની કાર્યક્ષમતા આવે, નહીતર પ્રયોગ કરવાની કાર્યક્ષમતા ન આવે ને જાણપણ વૃથા બેકાર ચાલ્યું જાય, નકામું જાય. પણ યોગ્યતા વગર, યોગ્યતા વગરનું જાણપણું નિષ્ફળ જશે. એટલે આમાં શરત છે આ, કે જાણતી વખતે જાણવામાં તો બાહ્ય સાધન છે, સત્શાસ્ત્ર અને સત્પુરુષનો સમાગમ મળ્યો, જાણવા પણ મળ્યું, કારણ કે ક્ષોભસમ શક્તિ છે. પણ જે વૈરાગ્ય હોવો જોઈએ એટલે વર્તમાન ઉદયની અંદર જે ઉદાસીન પ્રવૃત્તિ હોવી જોઈએ એ નથી રાખી. એમાં એકાકાર થઈને આ જીવ વર્ત્યો છે. સત્પુરુષ પ્રત્યે જે ભક્તિ આવવી જોઈએ પરમેશ્વર બુદ્ધિએ એ ભક્તિ આવી નથી આ જીવને. એ સાધારણ કાઢી નાખ્યું છે. છું, અને જે સરળતા આદિ ગુણો હોવા જોઈએ, મધ્યસ્થા સરળતા એ નથી રહ્યા. આ ત્રણ હોય અને યોગ્યતા કેળવાય તો અંતરંગ સાધન પોતાનું સ્વરૂપ સન્મુખ થવું એ માટેનો પ્રયોગ છે, અને એ પ્રયોગની ક્ષમતા મુમુક્ષુની ભૂમિકામાં આવે તો જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય, થાય ને થાય જ, ગેરેન્ટેડ થાય એવી વાત છે, ન થાય એવો પ્રશ્ન નથી. શું પણ આ વ્યવસ્થિત વાત છે, આટલી વ્યવસ્થિત વાત હોવા છતાં આપણું ધ્યાન ન જાય, અને આપણે એના ઉપર આપણી દશાને કેળવીએ નહીં એ પ્રમાણે લક્ષણ આપી પોતા ઉપર, તો બધી મહેનત અને સમય બધો નકામો જશે, કદાચ અવગુણનું કારણ પણ થશે, અભિનિવેશ પણ ઉત્પન્ન થશે. મુમુક્ષુતા પણ આવી નથી, આ મુમુક્ષુતા આવી રીતે આવે છે, આમ છે. જાણવું આવશ્યક છે એમ લીધું ત્યાં આ શરતણી તો લઈએ છીએ, તો મોક્ષ આને કહેવાય, સંવાર આને કહેવાય, નિર્જરા આને કહેવાય, ફલાણું આમ દ્રષ્ટાંત સહિત બધું જાણી લઈએ, એ જાણ્યું, ખરેખર જાણ્યું નથી. એ બાળ બુદ્ધિએ જાણ્યું છે. બાળ બુદ્ધિએ કેમ કહ્યું કે બાળકને 100 રૂપિયાની નોટ આપો અને એને 3-4 વર્ષ થયા હોય અને એકડા શીખડાવ્યા હોય, એકડેથી 100 સુધી શીખડાવી દીધું હોય, તો એને પૂછે જો આ નોટ કેટલા રૂપિયાની, તો કે 1 અને 2 મીંડા 100 એમ કે, પણ એના મૂલ્યની એને ખબર હોતી નથી, એટલે રમતા રમતા એને ટુકડા કરી નાખશે, ફાડી નાખશે કે ફેંકી દેશે, એમ આનું મૂલ્ય ન સમજાય. જો યોગ્યતા સહિત જાણપણું ન થાય તો એનું મૂલ્ય ન સમજાય, મૂલ્ય ન સમજાય એટલે એને ફેંકી દેવામાં આવે છે, એટલે એ બાળ બુદ્ધિએ જાણ્યું છે. શું ચાર તત્વ છે એ હે છે, પુણ્ય પાપ આશ્રવ અને બંધ, પુણ્ય પાપ આશ્રવ અને બંધ, એ ચાર તત્વ એ છે, ને એક પર્યાયમાં હોય છે, એક પર્યાયમાં એ ચાર તત્વ હોય છે, અને ત્રણ તત્વ ઉપાદેય છે, સંવર નિર્જરા અને મોક્ષ, કેમ કે એ શુદ્ધ દશા છે અને આ બધી અશુદ્ધ દશા છે, એમ 4 અને 3 7 નો વિભાગ પાડવો. પછી ઉદ્ગળ છે એની સાથે કઈ સંબંધ જ નથી ખરેખર, તો એ તો ભિન્ન તત્વ છે, એ તો એ ન પોતાની દશામાં આવે છે કે ન પોતાની દશામાંથી જાય છે, એટલે ન તો એને ગ્રહણ કરવાનો સવાલ છે, ન તો એને છોડવાનો સવાલ છે, એ પ્રશ્ન નથી. એને તો ભિન્ન છે, એને ભિન્નપણે જાણી લેવું અને એનાથી વિમુખ થવું, અને પોતાનું જે જીવ તત્વ છે એ આશ્રયને યોગ્ય છે, એ તો પોતાનું સ્વરૂપ જ છે. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં એને ઉપાદેય કરવું એવો ભેદ શું કરવા પાડવો? એ નિયમસારમાં લીધું છે કે સ્વરૂપમાં મમત્વ કરવાનો પ્રશ્ન નથી, કેમ કે સ્વરૂપ તો પોતાનું છે, એ તો બીજે મમત્વ કર્યું છે એટલે ઉપદેશ આપે કે તું સ્વરૂપમાં મમત્વ કર. ખરેખર તો અભેદની વાંછા હોઈ શકે નહીં, પોતે સ્વરૂપથી પોતાનું જ સ્વરૂપ હોય છે, અભેદની વાંછા શું હોઈ શકે, એમ લીધું છે નિયમ સારો શુદ્ધ ભાવ અધિકારમાં. તો એ રીતે નવે તત્વો જાણવા યોગ્યતા સહિત જાણવા આવશ્યક છે. એ પ્રમાણે જીવાદિક 7 તત્વો જાણતા જાણવા આવશ્યક છે. જો હવે શાસ્ત્રમાં તો જાણવું આવશ્યક છે એટલું જ લખ્યો, સત્સંગમાં વિશેષ વિચાર થાય, કેમ કે પ્રશ્ન ઉઠે કે અમે તો જાણ્યા, કેમ અમને સમ્યક દર્શન નથી હોય, એ ઉપાદે જાણ્યા તો શાસ્ત્ર નહીં જવાબ દે, કેવી રીતે જવાબ દેશે, કયા પ્રકારે જાણવા, કેવી યોગ્યતા સહિત જાણવા, એનો વિચાર શાસ્ત્રમાં અન્યત્ર છે, પણ એક જગ્યાએ તો બધી વાત આવે નહીં, જ્યાં તો જે પ્રકરણ ચાલતું હોય તે જ વાત આવે. તો એનો પાછો કોર્ડિનેશન કરવું, બીજે આમ લીખું છે, અહીંયા આ લીખું છે, આ બેનો અહીંયા મેળ કરવાનો છે, એ તો પોતાની યોગ્યતા હોય તો થાય ને, કા સત્સંગથી વિચારણા વિશેષ થાય ત્યારે થાય. એ પ્રમાણે જીવાદિક સાત તત્વો જાણવા આવશ્યક છે. વળી શાસ્ત્રાદિ વડે કદાચિત જેને તેને જાણે, પણ તે એમ જ છે એવી પ્રતીતિ ન આવે તો જાણવાથી પણ શું થાય? અને આ વિશ્વાસ ક્યારે આવે? કે યોગ્યતા હોય તો આવે. યોગ્યતામાં શું થાય છે કે એ ત્રણ પ્રકારે દર્શન મૂળ છે એનો અનુભાગ ઘટે છે. આત્મકલ્યાણની ભાવનાથી જાણ્યું છે, આત્મકલ્યાણની ભાવનાને લઈને સરળતા ભક્તિ અને વૈરાગ્યાદિ ઉપજ્યા છે, અને તેથી દર્શન મૂળનો અનુભાગ ઘટ્યો છે. એટલે એને પ્રતીતિ આવે છે, વિશ્વાસ આવે છે, એ જ્ઞાનની પર્યાય છે. અહીંયા પ્રતીતિ, એ જો પ્રતીતિ સહિત ન જાણ્યું તો શું કામનું? એમ કે છે, જાણ્યું તો ખરું પણ પ્રતીતિ સહિત ન જાણ્યું તો શું કામનું? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. આમ જાણીને એના એનું એની બરાબર પ્રતીતિ આવવી જોઈએ. એ પ્રમાણે જીવાદિક તત્વોનું સત્ય શ્રદ્ધાન કરવાથી જ દુઃખનો અભાવ થવા રૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. પ્રયોજન તો આ છે, એ તો પહેલેથી વાત ઉપાડી છે કે સર્વ જીવોને પ્રયોજન છે, એક સુખ પ્રાપ્તિનું પ્રયોજન છે અને દુઃખથી છૂટવું છે. કોઈ પ્રકારનું કિંચિત માત્ર અને થોડું પણ દુઃખ કોઈને જોતું નથી. આ પ્રયોજન બધા જીવનું છે. માટે જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા, જીવાદિક નવ પદાર્થો છે તે પ્રયોજનભૂત જાણવા. વળી પ્રયોજનભૂત અપ્રયોજનભૂતનું પ્રકરણ તો ઘણું સૂક્ષ્મ છે. અહીંયા તો હજી ગ્રંથનો પ્રારંભ છે એટલે મોટી મોટી વાત પંડિતજી લે છે, પણ પ્રયોજનભૂત સમજવા પછી એ પ્રયોજનભૂતમાં પોતાને જ્ઞાનમાં વિપર્યાસ ન થાય એ અંગેનું પ્રયોજન કેટલું, સમજણનો વિપર્યાસ ન થાય એ અંગેનું પ્રયોજન કેટલું, કેટલા કેટલા વિષયોનું, અને એથી આગળ ચાલીને વર્તમાન પરિણામમાં અનુભવમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત કેવી રીતે છે એની વહેંચણી કરવી, ત્યાં સુધી એની સૂક્ષ્મતામાં જવું જોઈએ તો કામ બરાબર થાય. નહીતર જાડુ જાડુ કરે કે આ ચાર હે છે ને ત્રણ ઉપાદે છે ને આ પતી ગયું, ચાલો જાણી લીધું, એમ નથી. કેમ કે શાસ્ત્રમાં તો પછી એ વચન આવશે, જીવાદિ બહિ તચ્ચા હેમ ઉપાદે અપણો અપ્પા. આ જીવાદિ નવ તત્વો હે છે, એક આત્મા જ ઉપાદે છે. હવે ત્યાં શું કરશે? આ તો નવે ને કાઢી મૂક્યા. નિર્વિકલ્પ સ્વરૂપની ભાવના ઉપાદેય બુદ્ધિથી એવી આવે કે નવેનો વિકલ્પ કરવો અપ્રયોજનભૂત છે. શું ધ્યાન સમજ્યા પછી, યથાર્થ સમજ્યા પછી, એનો યથાર્થ વિવેક આવ્યા પછી એનો વિકલ્પ છોડાવવા માટેની એ વાત છે. શું જુદા જુદા તબક્કે જુદી જુદી વાત આવે શાસ્ત્રમાં, એનો મેળ ન કરતા આવડે તો પણ એને સમાધાન થાય નહીં એવી પરિસ્થિતિ થાય. એટલે અહીંયા સુખનું પ્રયોજન છે અને એ સુખનું પ્રયોજન જે છે એના એમાં આટલી સૂક્ષ્મતાએ પહોંચવું જોઈએ. સંવર ગ્રહણ સંવર ઉત્પન્ન નથી થયો માટે ઉત્પન્ન થવો જોઈએ. આશ્રવના નિરોધ પૂર્વક સંવર ઉત્પન્ન થવો જોઈએ. સામાન્ય અહીંયા જે છે બીજી પ્રકૃતિઓ નથી આવતી સંવરની, તેરમી ગાથામાં લીધો છે ને. આશ્રવના નિરોધ પૂર્વક સ્વરૂપ સન્મુખતામાં રહીને જે શુદ્ધિ પ્રગટ થાય એને ભાવ સંવર અસ્થિતિ કહેવામાં આવે છે. જે અશુદ્ધિ રોકાઈ જાય એને નાસ્તિથી ભાવ સંવર કહેવામાં આવે છે. એ વખતે કર્મનો આશ્રમ બંધ થઈ જાય, રોકાઈ જાય એને દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. એમ ત્રણ ત્રણ ભેદ લઈ લેવા, ભાવમાં અસ્થિ નાસ્તિ બે અને દ્રવ્યમાં એક, પરમાણુનું પર્યાય લેવી. વળી તેના વિશેષ ભેદ પુણ્ય પાપાદી રૂપ છે, તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે. તેનું શ્રદ્ધાન એટલે હે પણ તેનું શ્રદ્ધાન પ્રયોજનભૂત છે. કારણ કે સામાન્યથી વિશેષ બળવાન છે, કારણ કે સામાન્યથી વિશેષ બળવાન છે, એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે. એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે. કારણ કે તેનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી તો દુઃખ થતું નથી. કારણ કે તેનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી તો દુઃખ થતું નથી. આ મૂળ તો પ્રયોજન આ છે, દુઃખ ન થવું તે. દુઃખમાં ઊભો છે એને દુઃખ ન થવું તે પ્રયોજન છે જીવનું. સુખ થાય છે, દુઃખ થતું નથી અને સુખ થાય છે. અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના દુઃખ થાય છે અને સુખ થતું નથી. આ એનો સાચો ઉપાય આ છે. તથા એ સિવાયના બીજા પદાર્થો છે, આ નવ તત્વ સિવાયના જે બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે. એટલે જ્ઞેય પદાર્થો લેવા, એ ઉપાધિ સિવાયના જે પદાર્થો છે તે નહીં પદાર્થો છે. જો કે તો પ્રશ્ન ઉઠાવવાના છે. તેથી તેનું યથાર્થ શ્રદ્ધાન કરો ન કરો, તેનું શ્રદ્ધાન કાંઈ સુખ દુઃખનું કારણ નથી. એમાં જાણપણાની ભૂલ થાય અને જાણપણા અનુસાર એનો વિશ્વાસ અવિશ્વાસ થાય તો એની સાથે કાંઈ લેવા દેવા નથી. પ્રશ્ન, બીજા પદાર્થો તમે કયા? તો પૂર્વે તો આપણે એમ કહ્યું કે જીવ જીવ પદાર્થો કયા, તેમાં સર્વ પદાર્થો આવી ગયા. દસમું તત્વ નથી, નવ તત્વ જગતમાં છે, દસમું તત્વ નથી. કેમ કે અજીવમાં પાંચ અજીવ આવી જાય ને, પાંચ ઓલા ચાર જે જ્ઞેય છે આવી જાય, શું આકાશ કાળા જે બધા આવી જાય. તમે તો એમ કહ્યું તો કે નવ માં બધા આવી જાય છે, વળી સિવાય ના ક્યારે આ પ્રયોજનભૂત? આ ખોદી ખોદીને પ્રશ્ન કાઢીને નિર્ણય કરાવે છે. શું ઉત્તર? વાત તો સાચી છે, પદાર્થ તો સર્વ અજીવ જીવમાં ગર્ભિત જ છે. આમાં બધા આવી જાય છે એ વાત તો સાચી છે. શું પદાર્થ તો સર્વ જીવ અજીવમાં ગર્ભિત છે, પરંતુ એ જીવ અજીવના વિશેષો ઘણા છે. એ જીવ અજીવના વિશેષો ઘણા છે, ઘણા ભેદો છે. તેમાં જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતા સ્વપરનું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય, તેથી સુખ ઉપજે, તથા તેને અયથા શ્રદ્ધાન કરતા સ્વ પરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર ન થાય, દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય અને તેથી દુઃખ ઉપજે, એ વિશેષો સહિત જીવ જીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા. શું કહ્યું આમાં? જે જીવ જીવ આદિ નવ પદાર્થો લીધા એમાં એના વિશેષોની વાત પછી રહી જાય છે, એટલે પોતે એ વાતને પ્રશ્ન ઉઠાવીને ખોલે છે કે એમાં પણ ઘણા વિશેષો છે. અને એમાં જે વિશેષો પોતાના રાગાદિકને દૂર કરીને, દુઃખને દૂર કરીને, સ્વરૂપ શ્રદ્ધાન કરીને સુખને પ્રાપ્ત કરવામાં જે પ્રયોજનો પ્રયોજનભૂત હોય, એની સાથેનું શ્રદ્ધાન અને જાણપણું યથાર્થ કરવું જોઈએ. એટલું પ્રયોજનભૂત છે. શું કહ્યું? કે આ જીવને રાગ થાય છે, રાગાદી દોષ થાય છે અને તેથી દુઃખ થાય છે. કેમ કે રાગ સ્વયં આકુલતારૂપ અને દુઃખરૂપ છે. દોષ અને દુઃખ એ એક જ પર્યાયના બે પડખા છે. એક જ પર્યાયમાં હંમેશા સાથે રહે છે, એટલે એને દૂર કરવાનું પ્રયોજન છે. નિર્દોષતા અને સુખ એ એક જ પર્યાયના બે પડખા છે, એ સાથે રહે છે. તો પોતાનું પ્રયોજન દુઃખ દૂર કરવાનું છે તો એને રાગથી રાગનો પણ અભાવ કરવો જોઈએ. સુખ પ્રાપ્તિ કરવી હોય તો એને વિતરાગી દશા પ્રગટ કરવી જોઈએ. તો એ પ્રયોજનને અડીને એને જે જીવ જીવના વિશેષો છે એટલા પ્રયોજન ભૂત એને જાણવા, બાકીના જીવ જીવના પ્રયોજન એને વિશેષો છે એ પ્રયોજન ભૂત નથી. એટલું આગળ ચાલ્યા, હવે પ્રયોજન ભૂત માં એટલું આગળ ચાલ્યા. જીવના વિશેષો જે છે એમાં અનેક પ્રકારની પોતાની જે અવસ્થાઓ છે. જીવના વિશેષોમાં જીવના ગુણો છે, મુખ્યપણે તો ગુણો છે. જીવના વિશેષો એના ધર્મો છે, અને જીવના વિશેષો એની અનેકવિધ પર્યાયો છે. આ બધા જીવના તો ઘણા વિશેષો છે, એમાં કેટલાક પ્રયોજનભૂત છે, કેટલાક અપ્રયોજનભૂત. જેમ કે ગુણો છે તો એમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર છે, એના પ્રયોજનભૂત વિશેષો છે. સુખ છે એનો પ્રયોજનભૂત વિષય છે. પુરુષાર્થ છે એનો પ્રયોજનભૂત વિશેષ છે વિષય છે. પણ બીજા જે અપ્રયોજનભૂત ઘણા વિશેષો છે, અનંત ગુણો છે એનામાં, અનંત ધર્મો છે કે જે છદ્મસ્થ અવસ્થામાં કોઈને જણાતા નથી, કેવળ જ્ઞાન થયા પછી જ જણાય છે. તો એ વિશેષોને ન જાણે તો કાંઈ તકલીફ નથી. એટલા માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે 47 શક્તિનું વર્ણન કર્યા પછી એક શ્લોકની રચના કરી છે. જો ભાઈ આ 47 શક્તિ અમે કહીએ જે ઉપયોગમાં આવી એ લખી નાખે, એમાં ઘણી વાતો લીધી. પરિણમ્ય પરિણામકત્વ શક્તિ, હવે નામે ન આવડતા હોય અત્યારે કોઈને, કહેવાતા જૈનો કે જે હોય છે નામે ન આવડે એવી શક્તિઓ છે. શું પરિણમ્ય પરિણામકત્વ શક્તિ શું સમજે, હવે એમાં કાંઈ એને ખબર ન પડે. તો કે ભાઈ આવી તો અનંત શક્તિઓ છે, ઇત્યાદિ અનંત શક્તિ સુનિર્ભરોપી. આવી તો ઇત્યાદિ કરીને અનંત શક્તિથી ભરેલો આત્મા છે, સુનિર્ભર સારી રીતે ભરેલો છે. પણ જ્ઞાન માત્ર મયતામ ને જહાતિ ભાવ, પણ આ આત્મા જ્ઞાન માત્રપણાને છોડતો નથી. એમ શું કરવા કીધું, આ જ્ઞાન માત્ર છે મંત્ર છે એમ કેવું છે ત્યાં. આ બધી લાંબી ચોડી વાતમાં જ્ઞાન માત્ર છે એ અમારો મંત્ર છે, જ્ઞાન માત્ર ભાવને છોડતો નથી આત્મા. આ ભલી બને અનેક શક્તિઓને વાત કરી હોય પણ અમે જ્ઞાન માત્રપણાને છોડીને કોઈ વાત કરવા માંગતા. આત્મા જ્ઞાન માત્ર છે, આમાં બધું રહસ્ય ભર્યું છે. સંકેત તો ઘણા કર્યા છે. જીવના ઘણા વિશેષો છે, અનંતા વિશેષો છે, એવી રીતે અજીવના પણ ઘણા વિશેષો છે. સંવર નિદ્રાના પણ ઘણા વિશેષો છે, કેમ કે 4th ગુણ સ્થાનથી તે 12th ગુણ સ્થાન સુધી, 13th ગુણ સ્થાન સુધી ચાલે છે. એ બધા એના વિશેષો છે. મોક્ષના પણ એટલા જ વિશેષો છે, કેમ કે ત્યાં અંશે મોક્ષ શરૂ થાય છે. શું અને પુણ્ય પાપના તો અસંખ્ય વિશેષો છે, અનેક પ્રકારના ભંગ ભેદો છે. એમાંય ઘણા નથી સમજતા, અમે તો વેપાર પ્રમાણિકપણે કરીએ છીએ માટે અમને પાપ ન લાગે. અમે તો ન્યાયાધીશની નોકરી કરીને સાચો ન્યાય તોડીએ છીએ માટે અમને પાપ ન લાગે, ખોટી વાત છે. બે જગ્યાએ આર્થિક પ્રયોજનનો આધાર આશય હોવાથી બંને પાપના જ પરિણામ છે, એ વાત છે. એના ઘણા વિશેષો છે. હવે બધા વિશેષો બધાને કામના નથી, જેને જે લાગુ પડતા હોય લેવા જોઈએ. પોતાને જે દોષ થતા હોય, પોતાને જે ગુણ થવામાં અવરોધ થતો હોય એ પછી એને પોતાને, અને પોતાને સમજણમાં વિપર્યાસ થતો હોય પ્રયોજનભૂતમાં, આ 3 જગ્યાએ એને બરાબર પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની વહેંચણી કરતા આવડવી જોઈએ. મુમુક્ષુ દશામાં એ વિભાગ કરતા ન આવડે તો એના ફળ સ્વરૂપ હે ઉપાદેય રૂપ સમ્યક જ્ઞાન નું પરિણમન આવે નહી. આમ છે. શું કહ્યું? તે જીવ અજીવના ભેદો તો ઘણા છે, તેમાં જે વિશેષો સહિત જીવ જીવનું યથાર્થ શ્રદ્ધાન કરતા સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન થાય. શું કીધું? કે ભેદ જ્ઞાન કરી શકે એ રીતે એને જીવ અજીવના વિશેષોને જુદા પાડવાના છે. ભેદ જ્ઞાન વિધિ છે ને, એટલે વિધિને વિધિમાં પ્રવેશ થાય એ રીતે તારે અહીંયા જીવ અજીવનું જાણવું શ્રદ્ધવું કરવાનું છે, અને રાગાદી દૂર કરવાનું શ્રદ્ધાન થાય. આ તારું પ્રયોજન છે, કેમ કે રાગ દૂર થાય તો સુખ ઉપજે. રાગ દૂર થાય, રાગનો અભાવ થાય તો સાથે સાથે દુઃખનો અભાવ થઈને સુખ ઉપજે. અને તેને અયથાર્થ શ્રદ્ધાન કરતા, અને જો એમ ન કરવામાં આવે ને એમાં અયથાર્થતા રહી જાય. જુઓ યથાર્થતા ઉપર કેટલું વજન છે. શ્રદ્ધાન કરતા સ્વ પરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુઃખ ઉપજે. એ વિશેષો સહિત જીવ જીવ પદાર્થ ન તો પ્રયોજન ભૂત સમજવા. હવે આ પ્રકરણ જે યથાર્થતાનું છે એને જરા આપણે સૂક્ષ્મતાથી અહીંયા વિચારીએ. કે જાણવું તો બને છે, જાણ્યા પછી આ બરાબર છે, આ બરાબર નથી, આ હે છે, આ ઉપાદેય છે, એ બધું બરાબર સમજાય છે, તો યથાર્થતા આવી કે ન આવી? શાસ્ત્રકાર કહે છે એ રીતે સમજાય છે, એ વખતે એની યથાર્થતા આવી કે ન આવી? આટલું વિચારવાનું છે. કેમ કે અહીંયા યથાર્થ 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 લેતા જાય છે. યથાર્થતા તે શું ચીજ છે? એનો શબ્દ અર્થ તો બહુ ચોખ્ખો ને સાફ છે કે યથા અર્થ, જેવું એ કહેવા માંગે છે એવું ભાવમાં આવવું. શું ભાવમાં આવવું? એટલે કોઈ એમ કે પણ જ્ઞાનમાં તો એમ જ આવ્યું છે, માટે યથાર્થ કહીએ કે નહીં કહીએ? કે નહીં, ભાવ શબ્દ શું કરવા લીધો? કે એવું પરિણમનમાં લાગુ થવું જોઈએ. અર્થ નામ ભાવ અહીંયા લેવો. યથા અર્થ બે શબ્દ છે ને, એનો એને એની સંધિ યથાર્થ. શું? તો અહીંયા પોતાના ભાવમાં એ પ્રમાણે ઉતરે છે, ઉતારે છે, લાગુ કરે છે. જી જ્યાં જ્યાં એને લાગુ થતું હોય ત્યાં એનું પ્રયોજન છે. જે વાત એને લાગુ ન થતી હોય એને ભાવમાં ઉતારવાનો પ્રશ્ન રહેતો નથી. અને એ રીતે જો એ ભાવમાં ઉતારતો જાય તો એ જરૂર આગળ વધે. ખાલી એના અર્થઘટનને સમજી લઈએ, શબ્દાર્થને, ભાવાર્થને, કે નયાર્થને, કે મતાર્થને, તો એ તો બાહ્ય જ્ઞાનમાં સંભવિત છે, એ પરલક્ષી જ્ઞાન છે. અંદરમાં આ બાજુ લઈ જાય ત્યારે એ સ્વલક્ષી જ્ઞાન છે. કે આત્મકલ્યાણમાં આનો ઉપયોગ કેવી રીતે, મને પહેલાં લાગુ પડે છે કે નહીં, નથી લાગુ પડતું તો મારા માટે અપ્રયોજનભૂત છે. કેમ કે ઉપદેશ તો અથવા વાત તો અનેક કક્ષાની આવશે, તો એ કક્ષામાં હું છું કે નહીં પહેલાં એ વિચારે. એ કક્ષામાં નું હોય તો મને લાગુ પડતું નથી, ચાલો આપણે આ વિષય આપણા માટે પ્રયોજનભૂત નથી. આમ વહેંચણી થવી જોઈએ, વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા બધી આ વહેંચણી ચાલુ રહેવી જોઈએ. જે વાત આવે પોતાને લાગુ પડતી એ વખતે સીધી એને અંદર લાઈટ થવી જોઈએ, એટલે જાગૃતિ આવવી જોઈએ. આ મારા કામની વાત આવી, આ મને લાગુ પડતી બરાબર વાત આવી, ત્યાં ચોંટી જાય એકદમ. એનું એટલું બધું લક્ષ તીવ્ર થાય, ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય, એની રુચિને જિજ્ઞાસા એટલી તીવ્ર થાય કે એ વિષયને એ બરાબર સમજે અને સમજીને લાગુ કરવા માટેનો પ્રયત્ન પણ કરે તો યથાર્થ સમજાય, નહીતર યથાર્થ સમજાય નહીં. બાકી તો શબ્દથી શબ્દાર્થથી સંતોષ માની લેશે કે બરાબર સમજાઈ ગયું, ને એ સંતોષ એને આત્મઘાતી નીવડશે, દર્શન મુનિ ત્યાં વૃદ્ધિ થઈ જશે સીધી. સમજણ થાય શાસ્ત્ર અનુસાર ને દર્શન મો વધારતો જાય, અયથાર્થતાના અભાવમાં. આવી વાત છે જરા. માણસ કે ભાઈ અમે આટલા વર્ષ શાસ્ત્ર માં જ્યાં કેમ ફળ નથી આવતું, પણ આવે ક્યાંથી? રીત તારી ઊંધી છે, યથાર્થતા આવે એવું નથી. આમ છે જરા. એટલે ખરેખર તો યથાર્થતાની એટલી બધી ચર્ચા ઉપાડવી જોઈએ, એટલી બધી બે પડખા ને ચર્ચતા સાથે સાથે લેતા જવા જોઈએ. એક વખત લીધા હતા પરિક્ષણમાં, એના પાછા સાત આઠ વર્ષ થઈ ગયા છે. મેં જોવું આમાં આમ અયથાર્થ આવે છે, આમાં આમ અયથાર્થ આમ થાય. અનુકૂળ શબ્દાર્થ વગેરે ભાવાર્થ વગેરે શાસ્ત્ર અનુકૂળ જ હોય, પણ છતાં અયથાર્થતા આમ હોય અને યથાર્થતા આમ હોય. આ બે વાતને સમજતા જવું જોઈએ. કેટલાક દ્રષ્ટાંતોથી એ દ્રષ્ટિકોણ છે એ ચોખ્ખો થાય, અને એ દ્રષ્ટિકોણ પોતે અપનાવી લઈએ તો એને જેટલું સાંભળે, જેટલું વાંચે, જેટલું શાસ્ત્ર અધ્યયન કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, એમાં યથાર્થતાને અયથાર્થતાની વહેંચણી એની ચાલુ થઈ જાય. અને એ વહેંચણી થાય તો આગળ વિધા વગર રહે નહીં, એના ફળ સ્વરૂપે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયા વિના રહે નહીં. નહીતર તો પછી જેમ બીજા બાહ્ય ક્રિયા સામાયા કાર્ય નહીં કરે છે, એમ આપણે એક કલાક સ્વાધ્યાય બોલી લીધું કે સાંભળી લીધું, વાત થઈ ગઈ પૂરી. બાહ્ય ક્રિયા સિવાય કશું વિશેષ એમાં નથી. સંતોષ આવી જાય એનું કારણ કે એનું પોતાના પ્રયોજન ઉપર જે ધ્યાન દેવું જોઈએ એ ધ્યાન દેતો નથી. પ્રયોજન ને વળગેલો નથી જીવ, કે હું દુઃખી છું ને મારે દુઃખથી છૂટવું છે, અહીંયા મારું પ્રયોજન શું આ જાણ્યું એમાં. પછી ઉપર છેલ્લો શ્રવણ થાય, ઉપર છેલ્લું શ્રવણ થાય એટલે ઉપયોગ ઠેકાણે રહે નહીં, આડો અવળો ગયા વગર રહે નહીં. અને એ વખતે વહેંચણી કરતો હોય તો ક્યાં ઉપયોગ જાય? તત્વના અભ્યાસ કાળે અંદરમાં વહેંચણી ચાલતી હોય કે આ પ્રયોજનભૂત છે કે નહીં, મને લાગુ પડે છે કે નહીં, લાગુ પડે તો હું અંદરમાં એનો પ્રયોગ ચાલુ કરું, એને લાગુ કરું, ન લાગુ કરતો હોય તો આગળ ચાલુ. એમ અંદર ઊંડો ઉતરતો જાય તો ઉપયોગ બીજે ન જાય, અને નહીતર ઉપયોગ બીજે ગયા વગર રહે નહીં. ઘણા પ્રશ્નો પૂછે છે ભાઈ, સ્વાધ્યાય વખતે એક કલાક એક સરખો ઉપયોગ નથી રહેતો, ક્યાંક બીજે બીજે જાય છે, પણ જાય જ ને. આ ઉપર છેલ્લો સ્વાધ્યાય કરવા બેસે તો શું દશા થાય? ઉપયોગ ચાલ્યો જ જાય, એની ચંચળતા તો ઘણી છે ઉપયોગની. શું અંદર કામે લાગે? માણસ નથી કહેતો ભાઈ આ છોકરો તોફાની છે ને એને કામે લગાડી દો. શું 10-15 વર્ષનો થાય કે 15-20 વર્ષનો થાય ને આડોવળો ચાલતો હોય તો શું કરવું પડે? અને કામે લગાડો ભાઈ, કામ હગડ રાખો, કામે શીખશે અને બીજું નુકસાન કરતો બંધ થશે. એમાં ઉપયોગ એવો છે, વાંદરા જેવો છે, ઠેકડા માર્યા જ કરે, કારણ વગરના ઠેકડા મારે, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, આ ઝાડની ડાળીથી આ ઝાડની ડાળી. એને બરાબર કામે લગાડ્યો હોય તો આડો અવળો જતો બંધ થાય, નુકસાન કરતો બંધ થાય. પછી તો એ પ્રેક્ટિસ તત્વ અભ્યાસ કાળે નહીં રહે, પછી તો ઉદયમાં એ જ પ્રેક્ટિસ ચાલુ થશે. મારે કામની વાત છે કે નહીં જવા દઉં, આપણે મને પ્રયોજન નથી. શું જે વ્યવહારિક પ્રયોજન છે અને પારમાર્થિક પ્રયોજન છે એની વહેંચણી થશે. એમાં કેટલી હદ છે, શું મર્યાદા છે, શું મર્યાદા નથી, વ્યવહારની મર્યાદા કેટલી, એમાં પારમાર્થિક લાભ નુકસાન શું, એ બધો પછી વિવેક આવશે. નહીં તો એવું જાડું જાડું હાલશે કે સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય થઈ જશે ને જિંદગી બીજી રીતે હાલશે પાછે. એ તો કાંઈ કામનું નથી. બોમ્બેમાં નથી થતા, આત્મામાં થાય છે. ક્યાં થાય છે? આત્મામાં થાય છે. સવારે છાપું વહેલું મોડું આવે તો આવી જવા દો, વાંચીને જઈએ. કેમ મોડું થાય તો કાંઈ વાંધો નહીં, પહેલાં બોમ્બ ધડાકાનું જાણી લઈએ. મોડું થાય છે ને, રેગ્યુલરલી લેટ કમર છે ધીરુભાઈ, ક્યાંક હલવાયેલા છે ગમે તેમનું. સ્વાધ્યાયમાં તો અવિનય થાય છે, શાસ્ત્રજીનો અવિનય થાય છે. આપણે ઘણી વાર અહીંયા ચોખ્ખું કરીએ છીએ, રેગ્યુલર મોડા આવે. કોઈ એકાદ વખત કોઈ પ્રસંગ બની જાય પરવશ જુદી વાત છે, પણ એક અઠવાડિયામાં બે વાર ચાર વાર થતું હોય તો સમજી લેવું કે આ જીવને આદત પડી છે, આ ખોટી, અને આ શાસ્ત્ર જ્ઞાન સાંભળવાનો અધિકારી નથી. કેમ કે અવિનય કરે તો એ વિદ્યા ચડે નહીં કોઈ દિવસે, વિદ્યા વિનય વગર કોઈ દી ચડે નહીં. શાસ્ત્રજીનો અવિનય એટલે ગ્રહિત મિથ્યા થાય, બીજું કાંઈ ન થાય. સાધારણ અપરાધ નથી, ગંભીર અપરાધ છે. દેવ ગુરુ શાસ્ત્રનો અવિનય એ ગ્રહિત મિથ્યાત્મનો વિષય છે, એ બુદ્ધિપૂર્વક તો થવો જ નહીં જોઈએ. શું શું કહે છે કે એ રીતે યથાર્થપણે રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય તો તેથી દુઃખ ઉપજે, અને એ વિશેષો સહિત જીવ અજીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા, તથા જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી અથવા ન કરવાથી સ્વપરનું શ્રદ્ધાન થાય વા ન થાય, સ્વપરના શ્રદ્ધાન સાથે એને કઈ લેવા દેવા ન હોય, અને રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન સાથે પણ એને લેવા દેવા ન હોય, થાય વા ન થાય, જેનો કઈ નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા. બે લીધા છે, જુઓ, જીવ અજીવ પદાર્થના એ વિશેષો અપ્રયોજનભૂત સમજવા, અને એ તો ગણ્યા ગાંઠા હજી સમજવા મળે છે, એમાં બધા પ્રયોજનભૂત નથી. પાછા જેટલા સમજવા મળે છે બધા પ્રયોજનભૂત નથી, પાંચ ગુણનું મુખ્ય પ્રયોજન છે, બાકી બીજા કોઈ વિશેષ પ્રયોજનભૂત નથી. શું તો છતાં કોઈ જીવને ક્યાંક ક્યાંક જે તકલીફ છે એ અપવાદ સમજી લેવો, બાકી તો અનંતા ગુણ ધર્મો એવા છે કે કોઈ છદમસ્ત જીવને કોઈ આચાર્યને બારમા ગુણ સ્થાન સુધી એનું જ્ઞાન જ થતું નથી, પછી શ્રદ્ધાનો ક્યાં પ્રશ્ન છે? એ તો અભેદ શ્રદ્ધાનમાં બધા આવી ગયા છે, અને અપ્રયોજનભૂત છે. એ ન સમજે, સમજે, એમાં કોઈ સમજણમાં ફેરફાર થાય, શું જ્ઞાનને ક્યાંય લેવા દેવા નથી, સુખ દુઃખને કાંઈ લેવા દેવા નથી. કર્ણાનુયોગમાં ફેર પડે છે ને, આચાર્યોના ફેરફાર છે, કાંઈ વાંધો નહીં. કેમ કે કેવળ જ્ઞાનમાં ભાસેલું અને પરંપરાએ આવેલું ને પોતાને જે અનુમાનથી લાગ્યું એ એમને પણ ગ્રહણ કર્યું છે, એ વિશે છદમસ્ત અવસ્થાનો છે જ નહીં, અપ્રયોજનભૂત છે. એ જીવજીવના જ વિશેષો છે, જેમાં કર્ણાનુયોગનું સૂક્ષ્મ છે કે નહીં, એ જીવજીવના વિશેષો છે. જેમાં વિચાર ભેદ હોય તો કાંઈ એનો વાંધો આવતો નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ અને વીર્ય, આ પાંચ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ અને વીર્ય, આ પાંચ ગુણ છે એ પ્રયોજનભૂત છે. એનું સ્વરૂપ બરાબર સમજવું, એનું વિજ્ઞાન બરાબર સમજવું, એના કાર્યકારણના સિદ્ધાંત બરાબર સમજવા, અને પોતાના પરિણમનમાં કેવી રીતે વર્તી રહ્યા છે એ બરાબર એના ભાવ પકડી લેવા, એને ભાવથી સમજવા, ખાલી વ્યાખ્યાથી નહીં પણ એ ભાવ, એ ભાવને ઓળખવા, એ ભાવોનું ભાવ ભાષણ હોવું જોઈએ કે આ શ્રદ્ધાનો પર્યાય કહેવાય, આ જ્ઞાનનો કહેવાય, આ આચરણનો કહેવાય, આ પુરુષાર્થનો કહેવાય, આ સુખ દુઃખનો કહેવાય, એનું ભાવ ભાષણ આવવું જોઈએ. જો ભાવ ન ભાષે તો શ્રદ્ધાને જ્ઞાનમાં લગાડે ને જ્ઞાનને શ્રદ્ધામાં લગાડે, એ ગડબડ થાય પાછી. એ પદાર્થને એ વિશેષો છે, જીવજીવના વિશેષો પણ અપ્રયોજનભૂત સમજવા. જેમ જીવને શરીરનું તો ચૈતન્ય તથા મૂર્તત્વ આદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું. શું લીધું? કે જીવનો વિશેષ ચૈતન્ય, તો આ પ્રયોજનભૂત છે. જીવનો જે વિશેષ ચૈતન્ય છે તે પ્રયોજનભૂત છે, તો એને તો બરાબર સમજવું, એનું ભાવ ભાષણ કરવું. અજીવ શરીર આદિ નો વિશેષ શું છે? મૂર્તત્વ આદિ, એટલે રૂપ રસ ગંધ વર્ણ, વર્ણ ગંધ શબ્દ, વર્ણ ગંધ શબ્દ તો આનો પર્યાય છે, સુગંધ નો પર્યાય છે. શું? સ્પર્શ અને રસ, સ્પર્શ અને રસ, હા, સ્પર્શ રસ ગંધ ને વર્ણ, આ ચાર એના વિશેષો છે. અને એ પ્રયોજનભૂત એટલા માટે સમજવા કે આ જીવને વિકાર થવામાં એ ઇન્દ્રિયોના નિમિત્ત છે. સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, અને પાંચમો શબ્દ લઈ લેવું એ એને ભલે સ્કંદની પર્યાય હોય તો પણ એ લઈ લેવી, કેમ કે એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. એટલે એને દુસ્વર અને સુસ્વરમાં રાગ દ્વેષ થાય છે. એટલે એ પ્રયોજનભૂત સમજવા, એના વિશેષો પ્રયોજનભૂત સમજવા, તથા મનુષ્ય આદિ પર્યાયો જો એ જીવ જીવના બે નમ, તથા ઘટપટાદિ અવસ્થા આકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે. હવે એનો કેવો આકાર છે મનુષ્યનો, હાથ લાંબા છે કે નહીં, માણસ ઊંચો છે કે ઠીંગણો છે, એ અપ્રયોજનભૂત છે. એનો વર્ણ ઉજળો છે કે હામળો છે, અપ્રયોજનભૂત છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી. તેમજ ઘટપટાદિનું અવસ્થા આકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું એ અપ્રયોજનભૂત છે, એને કાંઈ સંબંધ જીવને નથી. એમ અન્ય પણ સમજવું, બહુ સંક્ષેપમાં લઈ લીધું, પણ ઘણા વિશેષો છે. અને ખાસ કરીને પોતાના તરફ જેનો ખ્યાલ હોય, એટલે અવલોકન હોય, એને તો ખ્યાલ આવે કે ઉદયમાં હું ક્યાં ક્યાં વિશેષપણે રાગદ્વેષ કરું છું, મને ક્યાં ક્યાં મોહ થાય છે, કેવી રીતે મને મોહ થાય છે, ક્યાં મને સુખ દુઃખની કલ્પના થાય છે. જો પોતાના પરિણામને જોતો હોય તો એને ખ્યાલ આવ્યા વગર રહે નહીં. એ પ્રમાણે કહેલા જે પ્રયોજનભૂત જીવાદિક તત્વો, તેના અયથાર્થ શ્રદ્ધાને મિથ્યા દર્શન જાણો. એ પ્રમાણે કહેલા જે પ્રયોજનભૂતાદિ જીવાદિક તત્વો છે, તેના અયથાર્થ શ્રદ્ધાને જ મિથ્યા દર્શન જાણવું. પ્રયોજનભૂતમાં અયથાર્થ જાણવું અને અયથાર્થ પ્રતીત કરવું તે મિથ્યા દર્શનનું મુખ્ય સ્વરૂપ છે. મિથ્યાત્વનું આ મુખ્ય સ્વરૂપ છે. માટે પોતાના પ્રયોજનભૂત વિશેષો જીવ જીવના કેટલા, એની યથાર્થ સમજણ શું, એની સાથે સમ્યક દર્શનને સંબંધ છે. અયથાર્થતાને મિથ્યા દર્શન સાથે સંબંધ છે. તો કેવી પદ્ધતિસર વાત કરે છે ટોડરમલજી સાહેબે, વ્યવસ્થિત નિરૂપણ કેટલું સરસ છે. મિથ્યા દર્શનનું સ્વરૂપ લેવું છે તો કેટલું સિસ્ટમેટિક વાત કરે છે. ભાઈ પદાર્થોને તું જાણ, પદાર્થોમાં પ્રયોજનભૂત પદાર્થોને જાણ, પ્રયોજનભૂતમાં તારે પ્રયોજનભૂત હોય એને જાણ, અને તારે પ્રયોજનભૂતમાં અત્યારે તારે પ્રયોજનભૂત હોય એને જાણ. અહીં સુધી ખેંચી જા, જો ત્યાં સુધી યથાર્થતામાં નહીં આવે તો યથાર્થ અયથાર્થ પ્રયોજનભૂતની અયથાર્થ સમજણથી જ મિથ્યા દર્શન છે. જેમ સમ્યક દર્શનનું કારણ યથાર્થ જ્ઞાન છે, એમ મિથ્યા દર્શનનું કારણ અયથાર્થ જ્ઞાન છે. કેમ કે શ્રદ્ધા જ્ઞાનને આ જ કારણ કાર્યનો સિદ્ધાંત છે. હા, દરેકમાં એ જ વાત લીધી છે, કેમ કે તો ત્યાં શ્રદ્ધાનો તો વિષય છે, મુખ્ય વિષય તો શ્રદ્ધાનો જ લીધો છે ને. મેં તો ઘણું લીધું છે શ્રદ્ધાનમાં, તો દર્શનમાં તો ઘણું લીધું છે. વર્ણી જિનેન્દ્ર વર્ણજી એ તો ખેંચ્યું નથી, એ તો બહુ શાસ્ત્ર આધાર લે છે, બહુ વાંચેલું છે, ઘણું વાંચન છે શબ્દકોશમાં, એક એક શબ્દ ઉપર ક્યાં ક્યાં કેવા કેવા શાસ્ત્ર આધારો છે. ટોડર મગીએ તો ઘણી સરસ વાત લીધી છે, એ ખેંચી નથી એમને, એ નથી ખેંચી. મોક્ષ નો પ્રકાશક માંથી કોઈ આધાર નથી લીધો, છે લીધો છે. મોક્ષમાર્ગ પ્રકાશક છે, મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ધ્યાન દેવું બીજી વાત છે. બહુ સારું પ્રકરણ દીધું છે. મિથ્યા દર્શન નું સ્વરૂપ નિરૂપણ કરતા પછી હવે એની પ્રવૃત્તિ લેશે પાછા. કેટલો સરસ વિસ્તાર કર્યો છે. આ તો હજી મિથ્યા દર્શન નું સ્વરૂપ નો પ્રારંભ કરે છે, અને જ્ઞાન અને જ્ઞાન કારણ અને મિથ્યા દર્શન કાર્ય, મિથ્યા જ્ઞાન કારણ અને મિથ્યા દર્શન કાર્ય, એ લોજિક ચાલે છે. હવે એની પ્રવૃત્તિ લેશે એટલે વિસ્તાર તો સારો એવો કર્યો છે. એવું છે. હવે સંસારી જીવોને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. શું કારણ કાર્યથી મિથ્યા દર્શનને સમજાવ્યું એટલે શ્રદ્ધા જ્ઞાન લીધા. હવે આચરણમાં આચરણ પ્રધાનતાથી કેવી રીતે મિથ્યા દર્શનમાં આવે છે, ઠીક. આ જ્ઞાન થી લીધું, હવે આચરણ થી લેશે. શું કે અહીં વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પાછો અહીંયા શું હેતુ છે કે શ્રદ્ધાન યથાર્થ કરાવવું છે. પ્રકરણ શ્રદ્ધાન નું ચાલે છે, પછી જ્ઞાન ને એને કારણ પણ છે એટલે સમજાવીએ, અને મિથ્યા શ્રદ્ધાન કારણ થઈને એના કાર્ય રૂપે આચરણમાં મિથ્યાની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે એ હવે લઈએ છીએ. કેટલું સિસ્ટમેટિક છે. શ્રદ્ધાન નું પ્રકરણ ચાલે છે, મિથ્યા શ્રદ્ધાન ના પ્રકરણમાં એનું કારણ શું, આ કારણ થી જે મિથ્યા શ્રદ્ધાન થયું હવે એનું કાર્ય ફળ શું. જો સાયન્ટિફિક છે કે નહીં, કોઈ અન્ય દર્શનોમાં આટલી વાત બહુ પદ્ધતિસર છે નહીં. જગતના કોઈ વિશ્વના કોઈ ધાર્મિક કોઈ દર્શનમાં કોઈ સંપ્રદાયમાં આટલી કોઈ આ વિષય નથી ને. આ વિષયની હોવા છતાં જે વિષય છે એમાં આટલી વ્યવસ્થિત વાત નથી. આ તો એકદમ વૈજ્ઞાનિક છે ને, એટલે બહુ વ્યવસ્થિત છે. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. શું જે જે પ્રકારના સંસારના કાર્યોમાં આ જીવને અવસ્થાઓ થાય છે એ અવસ્થાઓમાં એ કર્મના ફળ સ્વરૂપે છે. અત્યારે મનુષ્ય થયો આ જીવ, તો એ કર્માધીન થયો છે. પછી એ મનુષ્યને અવાજ બધાનો જુદો જુદો, તો એના કર્માધીન છે. એનો જે અવાજ છે એના કર્માધીન છે. પછી તો કે એનો દેખાવ તો કે કર્માધીન છે. શું જે જે અવસ્થાઓ છે એની બધી કર્માધીન અવસ્થાઓ, અનેક અવસ્થાઓ ધારણ કરે છે. ત્યાં પૂર્વ પર્યાયને છોડીને નવીન પર્યાય ધારણ કરે છે. શું કરે છે કે એ અવસ્થાઓ છે એ પણ બદલતી જાય છે. પૂજ્ય બેન શ્રી બહુ સરસ પદ બનાવ્યું છે ભગવાનના દર્શન માટેનું. ભગવાન મને તમારા દર્શન વગર ચેન પડતી નથી, તમારે દર્શ બિન સ્વામી મુજે નહીં ચેન પડતી હૈ. એમાં એમ લખ્યું છે કે તમારા દર્શનથી તો કર્મરેખા બદલતી હૈ. મારી જે પૂર્વ કર્મની રેખા છે એ બદલી જાય છે, અથેળીની રેખા એ બદલે નહીં એમ કહેવાય છે. સ્થૂળ રેખાઓ, સૂક્ષ્મ રેખાઓ તો બદલે છે, એ તો જ્યોતિષ જાણતા એને ખબર હોય. શું તો કે તમારા દર્શન થી તો મારી કર્મ રેખા બદલાય છે, કે શું કરવા મને દર્શન દેતા નથી, કે એમ કરીને સારો પણ ભક્તિ નું પદ રચેલું છે. ત્યાં પૂર્વ પર્યાય છોડીને નવીન પર્યાય ધારણ કરે છે એ પણ પૂર્વ કર્મ અનુસાર. જે અવસ્થાઓ બદલાય છે એ પૂર્વ કર્મ અનુસાર જીવ નવી નવી પર્યાયો ધારણ કરે છે. તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગળ પરમાણુમય શરીર એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે, મિશ્ર પર્યાય જેને કહેવામાં આવે. મનુષ્યપણું એટલે જીવ પુદ્ગળનું એક પુતળું, એક પિંડ બંધાન રૂપ, એને મનુષ્ય કહેવામાં આવે છે. એમાં એકલો જીવ પણ નથી અને એકલા પરમાણુ પણ નથી. જીવ મનુષ્યને યોગ્ય ત્યાં અવસ્થા ધારણ કરે છે અને શરીર પણ મનુષ્યને યોગ્ય અવસ્થા ત્યાં પરમાણુ ધારણ કરે છે. એવી રીતે લેવું. તેમાં આ જીવને આ હું છું એવી બુદ્ધિ થાય છે. એવો આ હું ફલાણો માણસ છું, પુરુષ છું, સ્ત્રી છું, એ પ્રકારે એની બુદ્ધિ થાય છે. એવો એ અનુભવ કરે છે કે હું આવો છું. વાસ્તવમાં જીવ એવો નથી, પણ એવો એની બુદ્ધિ થાય છે, એવો એ અનુભવ કરે છે, એવો એનો અભિપ્રાય સદાય સ્થાયી અભિપ્રાય થઈ જાય છે. જ્યારથી જન્મો ત્યારથી એનો એ અભિપ્રાય સ્થાયી અભિપ્રાય બની બંધાઈ જાય છે. બુદ્ધિ એટલે જ્ઞાન ની પર્યાય લેવી. અહમ બુદ્ધિ થાય છે, બુદ્ધિ, અહમ બુદ્ધિ, સુખ બુદ્ધિ, અસ્તિત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ ઘણી લીધી છે આપણે. બધી ચર્ચામાં લીધું કે નહીં, મિથ્યાત્વની અવસ્થામાં બુદ્ધિ શબ્દ પાંચ છ જગ્યાએ પ્રયોગ કર્યો છે. મિથ્યાત્વ અને પર્યાયનો કેટલા કેટલા પ્રકારે જાણવા યોગ્ય છે એમ કરીને નામ લીધા છે ને. હા, બીજા અંકમાં એમાં પાંચ છ જગ્યાએ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે જ્ઞાનથી પકડાય કે આ અભિપ્રાય હોય તો દર્શન મિથ્યા છે, આ અભિપ્રાય હોય તો શ્રદ્ધા મિથ્યા છે. આ અભિપ્રાય, કારણ કે શ્રદ્ધાનો પર્યાય સૂક્ષ્મ છે, એટલે હાલાવો ને. શ્રદ્ધાનો પર્યાય સૂક્ષ્મ છે, શ્રદ્ધાનો પર્યાય સૂક્ષ્મ છે એટલે સીધો નથી પકડાતો, એને જ્ઞાનથી પકડે. આમ જો આમ બુદ્ધિ હોય, પૂતગોળમાં સુખ બુદ્ધિ હોય તો શ્રદ્ધા મિથ્યા જ હોય. શું પૂતગોળ અન્ય પદાર્થમાં, અન્ય જીવ કે અજીવમાં મમત્વ બુદ્ધિ હોય તો શ્રદ્ધા મિથ્યા જ હોય. શું એ અભિપ્રાયથી મિથ્યા દર્શનને સમજી શકાય છે. એટલા માટે અનાત્મીય પદાર્થોમાં આત્મબુદ્ધિ ત્યાંથી શરૂ કર્યું છે. રાગાદિમાં કર્તા બુદ્ધિ અથવા અમુક રાગમાં, રાગાદિમાં સુખ બુદ્ધિ, આ રાગ સારો લાગે છે મને. જ્ઞેય તત્વોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, પર પદાર્થો બધા જ્ઞેય છે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, પર સત્તામાં એકત્વ બુદ્ધિ, રાગમાં પણ એકત્વ બુદ્ધિ અને પર્યાયમાં પણ એકત્વ બુદ્ધિ. આ બધા બુદ્ધિની પ્રધાનતાથી, એટલે જ્ઞાનની પ્રધાનતાથી એ બધા લીધા છે. કેટલાક આચરણ પ્રધાન પણ લીધા છે, કેટલાક જ્ઞાન પ્રધાન પણ લીધા છે. શું એ રીતે આ છ જગ્યાએ એ વાત લીધી છે બુદ્ધિથી. અન્ય પ્રકરણ થઈ જશે ને, ઠીક છે, દ્રષ્ટાંત પૂરતું લઈએ, વિષયાંતર ન થાય. શું કહે છે કે તેમાં આ જીવને આ હું છું, આ જીવને શબ્દ કેમ લીધો કે પોતાના જીવને આ હું છું, હું ફલાણો માણસ છું, હું ફલાણો ફલાણો કે ફલાણી ફલાણી, બસ એ અહમ બુદ્ધિ થઈ છે. આ એની મિથ્યા બુદ્ધિ છે, આ મિથ્યા શ્રદ્ધાન છે. શું જ્યાં મિથ્યા બુદ્ધિ છે ત્યાં મિથ્યા શ્રદ્ધાન અવશ્ય હોય, હોય ને હોય. હા, ત્યાં અસ્તિત્વ ગ્રંથ શું છે, એ અસ્તિત્વ સૂચક છે. એટલે એને જ્યાં પોતાના જીવનું અસ્તિત્વ નથી ત્યાં અન્ય સ્થાનમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું, માટે મિથ્યા. મિથ્યા શા માટે? કે જ્યાં પોતાની હૈયાતિ નથી ત્યાં એને હૈયાતિ સ્વીકારી. એટલે જ્ઞાન પણ મિથ્યા અને એનું શ્રદ્ધાન પણ. કેમ કે શ્રદ્ધાનો વિષય તો અસ્તિત્વ ગ્રહણ જ છે અને એ જાણવા પૂર્વક ગ્રહણ થાય છે, અને ખાસ કરીને જાણવામાં વેદીને ગ્રહણ કરે છે પાછો. માત્ર જાણીને નહીં, વેદે પણ એમ જ છે. માટે એને ત્યાં મિથ્યા શ્રદ્ધા અવશ્ય હોય હોય ને હોય જ એમ લેવું. વળી પોતે જીવ છે, જીવનો સ્વભાવ તો પોતાનો સ્વભાવ તો નાનાદિક છે. આદિકમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય આદિ લઈ લેવા, નાનાદિક છે અને વિભાવ ક્રોધાદિક છે. પાછો હવે જુઓ વિશેષોમાં ફેર પડ્યો કે જીવના વિશેષોમાં સ્વભાવ પણ છે અને વિભાવ પણ છે. તેનો સ્વભાવ જ્ઞાનાદિક છે અને વિભાવ ક્રોધાદિક છે. ક્રોધાદિકમાં ક્રોધમાન માયા મોહ બધો પણ લઈ લેવું. તથા પુદ્ગળ પરમાણુઓનો સ્વભાવ વર્ણ ગંધરસ સ્પર્શાદિક છે. એ સર્વને તે પોતાનું સ્વરૂપ માને છે. શ્રદ્ધામાં એને પોતાના અસ્તિત્વ ગ્રહણ રૂપે એને ગ્રહણ થાય છે. શ્રદ્ધામાં શરીરમાં તે પુદ્ગળના ધર્મો છે અને વિભાવમાં પણ એને પોતાપણાનો અનુભવ ક્રોધાદિકમાં થાય છે. સ્વભાવને છોડીને પોતાનું અસ્તિત્વ ત્રિકાળી અસ્તિત્વ ગુણમાં છે, અસ્તિત્વ સ્વભાવમાં છે. પોતાના અસ્તિત્વ સ્વભાવને છોડીને પોતાનું અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વ ગ્રહણ કરે શ્રદ્ધા, તેને મિથ્યા શ્રદ્ધા કહેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે પોતાના અસ્તિત્વના અનંત સામર્થ્યનો એમાં નિષેધ કરે છે, નકાર કરીને બહાર સ્વીકાર કરે છે. એકના સ્વીકારમાં બીજાનો નકાર છે, બરાબર. એટલે નિજ પરમાત્માની સત્તાનો ત્યાં નકાર છે. અનિત્યતામાં પણ નિત્યતાનો સ્વીકાર, એ પણ નિત્ય પરમાત્માનો અસ્વીકાર છે. એ બધું લઈ લેવું ત્યાં વિશેષ લઈશું. સારો પ્રકરણ સારો એવું.